નેક્સ્ટ કથા, 19મી કથા. તો એનો સંબંધ શું છે એ આપણે જોઈ લઈએ. ગાથા 15-18 સુધી સ્વચ્છંદ આદિ દોષોની નિવૃત્તિ સદગુરુના અવલંબન દ્વારા થાય છે એમ બતાવી પરમ ગોપાવદેવ પરમ ઉપકારી શ્રી સદગુરુના આશ્રયનું મહાત્મ્ય દર્શાવ્યું છે. આવડે, કારણ કે જો જ્યારથી આપણે આગળની જો આપણે બ્રેકઅપ જોઈએ ને તો 3-8માં કોની વાત આવી? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જીવોની વાત આવી, બરાબર છે. 3-8, 9 સ્ટાર્ટ થયા, એન્ટ્રી થઈ કોની? શ્રી સદગુરુની. અને દરેક ગાથા, એકો એક ગાથાની અંદર સદગુરુનું કેવું મહાત્મ્ય છે, એમની ઉપકારિતા કેવી છે, એ અહોભાવ આપણા અંદર એક પછી ગાથા વડે વધતો ગયો. હવે અહીંયા જોયું ને કે સ્વચ્છંદ આદિ દોષોની નિવૃત્તિ સદગુરુના અવલંબન દ્વારા થાય છે એમ બતાવી પરમ પાવદેવ પરમ ઉપકારી શ્રી સદગુરુનું આશ્રયનું, શરણ કીધું ને, શરણે જવાનું મહાત્મ્ય દર્શાવ્યું છે. સદગુરુનો મહિમા આવો અલૌકિક હોવાથી સુશિષ્યને સદગુરુ પ્રત્યે કેવો વિનયભાવ હોય છે તે બતાવતા પરમ પાવદેવ હવે શું કહે છે તે આપણે જોઈએ. પંદર, 16, 17 સ્વચ્છંદ મત આગ્રહ તજવું. 18માં માનાદિક શત્રુનું નાશ. હવે 17માં જે સ્વચ્છંદ મત આગ્રહ તજે તો શું પ્રાપ્ત કરે છે? સમકિત. અને બહુ સુંદર સમજણ સાહેબ આપી એની અંદર કે પરમ કૃપાવદે સમકિત જ કીધું છે. આ સમકિતનું દ્વાર છે એમ નહીં, આને સમકિત કીધું. કોને સમકિત કીધું? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા વ્યવહાર સમકિત કેટલું આવશ્યક છે, કેટલું જરૂરી છે, કારણ કે પરિભ્રમણનો અંત, ભવભ્રમણનો અંતની શરૂઆત અહીંથી થાય છે એ પરમ ગોપાવદે સ્પષ્ટ કર્યું. અને એટલે કીધું કે આવી અચળ શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે ઝંખવું જોઈએ. આ વ્યવહાર સમકિત એટલો ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ બીજો વિકલ્પ કરે કે નહીં, સમકિત તો આત્માની અનુભૂતિ તે કહેવાય ને, એ કીધું કે કારણ ગણી પ્રત્યક્ષ. એ જે સમકિત છે એનું પ્રત્યક્ષ કારણ શું છે? આ વ્યવહાર. આમાંથી આપણે શું કેચ કરવાનું છે? આ ઝંખવું જોઈએ, યુ શુડ પાઇન ફોર ઇટ. આવું વ્યવહાર સમકિત મને પ્રાપ્ત થાય, કારણ કે એવી પ્રેમ, એવી શ્રદ્ધા, એવી અર્પણતા થકી. એટલે અહીંયા વસ્ત્ર કે શરીર એની અર્પણતાની વાત નથી કરી, મારી જે વિચારવાની છે, મારી જે બુદ્ધિ છે એને અર્પણ કરવાથી આ સાચી શ્રદ્ધા વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થાય છે. આખો બેઝ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવી અને આ કઈ રીતે આગળ વિનય માર્ગે વધવું એ આપણે જોઈએ. તો આપણે બધા મહિન સાથે ગાશું. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રયા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. શબ્દાર્થ, જે સદગુરુ ઉપદેશથી, ઉપદેશથી એટલે બોધથી, પામ્યો કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞતા, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ, ગુરુ હજી કેવળ જ્ઞાની નથી થયા, કેવળ જ્ઞાન નથી પામ્યા, વિનય કરે ભગવાન. એટલે અહીંયા કોની વાત છે? જે શિષ્યે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હવે ભગવાન છે એ વિનય કરે છે એમના ગુરુનો. એટલે કેવો વિનય છે, એ વિનયની જે પરાકાષ્ઠા છે એની વાત આ કડીની અંદર છે, આ ગાથાની અંદર છે. તો સાધકને પોતાની જે અપાત્રતા છે, અયોગ્યતા છે એનો ખ્યાલ આવ્યો છે. હવે બહાર આગલા કડીના કનેક્શનમાં જ આપણે જોયું ને કે હવે બહારમાં નહીં, હવે મારા અંદરમાં જે શત્રુ છે, મારા અંદરનું જે એ જે અપાત્રતા છે, અયોગ્યતા છે, એ જવાબદાર છે. અને હવે સમજાય છે સદગુરુનું મહાત્મ્ય, એમની અગત્યતા, એમની ભવ્યતા કેટલી જરૂરી છે. એટલે સદગુરુ, એમનું માર્ગદર્શન કેટલું જરૂરી છે એને હવે ખ્યાલ આવ્યો છે. તેથી હવે એ શું કરે છે તો કે સદગુરુનો બોધ જે છે એને સ્વીકારે છે, એ શીખે છે, એનું અનુસરણ કરે છે. હવે આ જે છે ને કે સદગુરુનું મહાત્મ્ય, સદગુરુની અગત્યતા, મોક્ષ માર્ગ અત્યંત એ જેટલો જલ્દી એનો સ્વીકાર કરે, એનો અહેસાસ કરે, એટલો એ સાચો સાધક. એટલે જ યમનિયમમાં છે, બિન સદગુરુ કોઈ ન ભેદ લે. સદગુરુ સિવાય કોઈ મને મદદરૂપ નહીં થઈ શકે મોક્ષ માર્ગની અંદર. પણ એ ક્યારે થશે કે વેન આઈ એમ ટ્યુન્ડ ટુ હિસ ટીચિંગ્સ. ટ્યુન્ડ એટલે શું? તો કે મારું વિચારવું, મારું આચરવું એ સદગુરુને અનુરૂપ હોવું. ટ્યુન એટલે અનુરૂપ હોવું. તો જ શું થશે? એટલી જબરદસ્ત વાત કીધી કે જો વિચારવું ને આચરવું સદગુરુ પ્રમાણે થયું, એમના એમને અનુરૂપ થયું, દોષો પણ ગુણ બની જશે. દોષ ગુણ બને તો હા, કઈ રીતે? તો કે જે જીદ છે ને, અત્યાર સુધી આપણે જીદ્દી કહેવાય, પણ હવે મારું વિચારવું, મારું આ બધું જ એમના અનુરૂપ થશે તો આ જીદ સેમાં બદલાઈ જશે? દ્રઢતામાં, મોક્ષ માર્ગમાં દ્રઢતામાં બદલાઈ જશે. આ કેટલી સરસ વાત આપણને સમજાવી. કેવું છે, અત્યાર સુધી આપણી પાસે ઘણી બધી શક્તિ હતી, પણ એ જે વિલ પાવર છે એ ખોટી જગ્યાએ, સ્વચ્છંદ તકી ખોટી જગ્યાએ જતો. પણ સદગુરુની જો અનુરૂપ થયું, એમની સાથે ટ્યુનિંગ થઈ ગયું, તો શું થાય છે કે દોષ પણ ગુણરૂપ બની જાય છે. પછી એ શું કરે છે? આપણે સંક્ષિપ્ત અર્થ જોઈ લઈએ. જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળાને પામ્યા, તે સદગુરુ હજુ છદ્મસ્ત રહ્યા હોય તો પણ જે કેવળાને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્ત એવા પોતાના સદગુરુની વૈયાવચ કરે છે. એટલે અહીંયા કીધું કે શું કરે છે તો કે હવે એને ઇમ્પોર્ટન્સ સમજાણું. એટલે હવે સદગુરુની શોધ કરે છે, સદગુરુની પ્રાપ્તિ થાય છે, સદગુરુને અનુસરે છે, એના અનુરૂપ એમનું વર્તન ટ્યુનિંગ કરે છે, પ્રેમ શ્રદ્ધા અને અર્પણતા જાગે છે. એવું બને છે કે તે આત્મજ્ઞાન પામે છે, પણ એની પ્રેમ શ્રદ્ધા અર્પણતાની ભક્તિ એવી છે કે ગુરુ પહેલાં તે કેવળજ્ઞાન પામી જાય છે, અને તો પણ એમને એમના ગુરુ પ્રત્યેનું જે વિનય છે, એટલે જેમ કીધું ને ગુરુ કરતાં પહેલાં કેવળાન પામી શકે, તો કે હા, ગુરુ ભક્તિ સે લહો તીર્થ પતિપદ શાસ્ત્ર મેં વિસ્તાર હે. શાસ્ત્રમાં તો એવા કેટલાય એક્ઝામ્પલ્સ છે કે ગુરુ ભક્તિના કારણે શિષ્ય શું તીર્થંકર પદ પામી ગયા, તીર્થંકર પદ પામી ગયા. તો કે આવું પોસિબલ છે? તો પણ ક્યારે પણ જે શિષ્ય હવે ભગવાન થઈ ગયા છે, ક્યારે પણ એમને એવું માન કે એવું મદ કે ઘમંડ નથી આવતું, ક્યારે પણ એ એવું ઘમંડરૂપી અંધત્વ નથી આવતું કે એમના ગુરુના ઉપકારને ભૂલી જાય, એમના પ્રત્યેનો વિનય ચૂકે, એવું ક્યારે બનતું નથી. કારણ કે તેઓ એમનું ઋણ ભૂલતા નથી. મારા પ્રેરણા સ્તોત્ર કોણ છે, મારા મને પ્રોત્સાહિત કરનાર કોણ છે, આ ભાવ ક્યારેય ભૂલતા નથી, એમને એમના ગુરુને ક્યારેય છુપાવતા નથી, કે આ મારા ગુરુ હતા એવું ક્યારેય છુપાવતા નથી. અને હું જે કાંઈ પણ છું આજે એમની કૃપાથી છું, એવો જે ભાવ જે છે અંદરમાં ઓલવેઝ રહે છે. સરસ એક્ઝામ્પલ આપ્યું જે યુથ રિલેટ કરી શકે, કે વ્યક્તિની વાત કરી કે જે પહેલાં યોગા કરવું ગમતું નહોતું, પણ ગુરુદેવની પ્રેરણાથી પ્રોત્સાહિત થઈ અને યોગા શીખવા ગયા, એમાંથી યોગા ટીચર બન્યા અને આજે હવે કેટલાને યોગા શીખવાડે અને એવું ટ્રેનિંગ આપે કે એમના સર્ટિફિકેટ ઉપર એ સાઇન કરે અને એને કહે કે તમે બહુ સરસ સેશન લીધું, તો શું બોલે અંદરથી? ગુરુકૃપા, માત્ર ને માત્ર આપની કૃપાથી આવું થયું. સાહેબજીએ તો ત્યાં કીધું કે કોઈ નોબેલ પ્રાઇઝ મળશે ને તો પણ એમ જ કહેશે મારે, કારણ કે એ વ્યક્તિ જ્યારે બેસે અને વિચારશે જરાક આમ પાછળ જુસે તો કે મારી શરૂઆત ક્યાં થઈ હતી, એની પહેલાં કેવો હતો હું, કેવી હતી, કે જ્યારે ત્યારે તો મને યોગા ગમતું નહોતું, આ એમની પ્રેરણાથી એમની કૃપાથી આ આખો માર્ગ અને આજે હું અહીં પહોંચી છું. આ દ્રષ્ટાંત કેટલું પરફેક્ટ ને. એટલે અહીંયા કીધું કે જ્યારે પણ આપણે વિનય બતાવે છે એ ઉપકાર વેધીએ છે તો એ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી એટલે આધ્યાત્મિક પરિપક્વતા બતાવે છે. અને એની સામે જો આપણે આ કાર્ય મેં કર્યું છે એનો શ્રેય પોતે લેવા માગતા હોય તો સમજી જવું કે આપણે બહુ છીછરા છીએ, આપણો કોઈ હજી આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે આગળ વધ્યા નથી. એટલે આના ઉપરથી ખબર પડે કે અંદરમાં કેટલો આપણે વિનય જાગ્યો છે, કેટલો અહોભાવ છે, કેટલો બહુમાન ભાવ છે, કેટલો આદર ભાવ છે. સો વિનય હશે તો આવી આપણામાં સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી એટલે કે આધ્યાત્મિક પરિપક્વતા આપણામાં આવશે. આના ઉપરથી એક પોઈન્ટ આપણે એ સમજવાનું છે કે અહીંયા જે કીધું ને કે વિનય કરે ભગવાન, કેવળ જ્ઞાન પામ્યા છે છતાં પણ તેઓ વિનય ચૂકતા નથી. તો જો કેવળી ભગવાન આટલો વિનયને ઇમ્પોર્ટન્સ આપે છે તો હું તો અજ્ઞાની છું, અજ્ઞાન અંધકારમાં છું, તો મારા હૃદયની અંદર સદગુરુ માટે કેટલો બધો ઉપકાર હોવો જોઈએ જો એ કેવળી કરતા હોય તો. અને આના ઉપરથી એક બીજો પોઈન્ટ આપણને પકડાય છે કે સદગુરુનું મહાત્મ્યની અંદર કે સદગુરુનું સામર્થ્ય કેવું છે. શું સામર્થ્ય? શિષ્ય પેલે ગુણ સ્થાને કે છે અજ્ઞાન દશામાં છે, સદગુરુ છે એ ફોર્થ ઓનવર્ડ્સ, હા ફોર્થ ઓનવર્ડ્સ અને 13 સુધી, એમાં કોઈ ક્યાંય પણ હોઈ શકે, બરાબર છે? આપણે ફોર્થ આમ સમજીએ કે ગુરુ અહીંયા છે, આત્મજ્ઞાન પામેલા છે, શિષ્ય અજ્ઞાન દશામાં છે. તો શિષ્યમાં ગુરુમાં સામર્થ્ય કેટલું છે? તો કે શિષ્યને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવો એટલું નહીં, એનાથી આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે એવું સામર્થ્ય સદગુરુની અંદર છે. કેવી ગજબની વાત છે! આપણે કીધું ને કે તમે આ એક્ઝામનું ઓલું કરતા હોય તો એવી હોય કે ભાઈ હું સમજાવું છું પણ મારા કરતાં વધારે માર્ક્સ એને ના આવવા જોઈએ, એટલે કંઈક ને કંઈક થોડુંક છુપાવે, મારા કરતાં આગળ ન જવો જોઈએ. અને અહીંયા ગુરુમાં સમર્થતા, એની સમર્થતા કેવી છે? કે હું જ્યાં છું ત્યાં સુધી નહીં, આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી તને પહોંચાડી શકું એવી સમર્થતા કોનામાં છે? તો કે સદગુરુમાં છે. આવા બલવાન સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. આવો વિનય ગુણ જો પ્રાપ્ત થાય, વિનય ગુણ એટલે આમ થોડા અલગ અલગ શબ્દથી સમજીએ કે એવો આદર ભાવ, એવો સત્કાર ભાવ, એવો બહુમાન, વંદનનો ભાવ, પૂજનનો ભાવ અંતરંગથી જાગે, જો ખરો વિનય જાગ્યો તો ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે છે મોક્ષ માર્ગ પર, ઉત્તરોત્તર રેપિડ પ્રોગ્રેસ. એટલે વિનય શું કરે છે? રૂપાંતરણ લાવે છે. સૌ પ્રથમ યોગ્યતા લાવે છે, એ યોગ્યતામાંથી આત્મજ્ઞાન પ્રગટે છે અને માત્ર આત્મજ્ઞાન નહીં કેવળ જ્ઞાન પણ પ્રગટાવી શકે એવી તાકાત આ વિનય ગુણની અંદર છે. અને એટલે એક સરસ, આ વિનય એટલે એક્ઝેક્ટલી શું એ કઈ રીતે ખબર પડે? તો કે સદગુરુ પરીક્ષા કરે, હવે સમજવાનું છે કે હું સાચો હોઉં અને ગુરુ કહે કે તું ખોટો છો, ત્યારે ખબર પડે કે મારા અંદરમાં કેટલું, કારણ કે મારી પાસે બધા જ પ્રૂફ છે, બધી સત્ય ઘટનાઓ શું છે મને ખબર છે, હું કંઈ પણ શકું છું. પણ જ્યારે સદગુરુ કહે કે તું ખોટો છો, ત્યારે મારા અંદરમાં કેટલો વિનય છે એની ખબર પડે છે. ત્યારે સત્ય હકીકત શું છે એ કહેવાનું મને મન થાય છે, એનો ભાવ જાગે છે કે સદગુરુ પ્રત્યેનો મારો વિનય ચૂકાય નહીં, આદરભાવ ચૂકાય નહીં. અને એટલે કીધું કે જ્યારે આવી ઘટના બને ત્યારે બહિરંગ પ્રતિક્રિયા શું છે, બહારમાં કેવી પ્રતિક્રિયાઓ થાય છે, હાવભાવમાં, બોલવામાં, એ આ પ્રૂવ કરવામાં કે હું સાચો છું. ઘણી વખત બહારમાં એવું ન કરે પણ અંતરંગ પ્રક્રિયા ચાલતી હોય, બહારમાં સ્વીકાર કરી લે જો આ સાહેબે કેટલી ડેપ્થ બતાવી છે, એ આ રીતે પકડવું જોઈએ કે હજી મારામાં વિનય છે કે નહીં, અંદરમાં કેટલો દમ થાય છે, અંદરમાં કેટલી પ્રતિક્રિયાઓ થાય છે, એ શું પસંદગી કરું છું, એ સમયે હું સાચો છું એ પ્રૂવ કરું કે મારા ગુરુ પ્રત્યેનો વિનય ન ચૂકાય એનો મારો પ્રયત્ન થાય. આપણે કીધું ને આગળના ગાથામાં, તેઓ જ સાચા છે, જે કહે છે સત્ય છે, એ અંદરમાં શું ચાલે છે. એટલે જ આ જે વાત છે હમણાં જે આપણે જોઈ ને, અંદરમાં શું ચાલે છે, અંદરમાં કેટલો આદરભાવ છે, અંદરમાં કેટલો વિનય છે, આવું સમજે કોઈ સુભાગ. બહુ ફ્યુ પીપલ એવા, બધા નથી, બહુ ઓછા લોકો છે. મૂળ હેતુ જે આનો જે આગળ આવશે ઓર ડિટેલની અંદર, પણ અહીંયા જે કીધું ને, બહુ ભાગ્યશાળી છે જે આ સમજી શકે. આશીર્વાદ તો બધાને મળ્યા છે, પણ આ જે પાર્ટ છે એ માત્ર ભાગ્યશાળી સમજે. બહારથી બોલે કે આપની કૃપાથી થયું, કાંઈ પણ એટલે એકદમ ગુરુકૃપાથી, ગુરુકૃપાથી. પણ અંદરમાં એમ ફીલ થતું હોય કે આ બીજું કોઈ ને હું કરી શક્યો છું, આ તો આ અહંકાર છે, આ વિનય નથી. અને સદગુરુ જો હોય ને તો એ શું કરી શકે છે, તો કે એ પકડે છે અને પકડાવી પણ શકે છે, એવી રીતે કે રેડ હેન્ડેડ, રંગે હાથ. કારણ કે આપણે સ્માર્ટ બનવા જઈએ, હોશિયાર બનવા જઈએ તો ગુરુ ઇઝ સ્માર્ટર, આપણે સ્માર્ટર બનવા જઈએ તો ગુરુ ઇઝ સ્માર્ટેસ્ટ. અને એટલે જ કીધું કે આ વિનય, આ વિનય ગુરુનો રાજીપો, એ વિનય પ્રાપ્ત કરવા માટે ઇન્ટેલિજન્સની જરૂર નથી. ઘણું ઇન્ટેલિજન્સ હોય, ઘણું પ્રિપેરેશન કરે, ઘણું હાર્ડવર્ક કરે, પણ ગુરુની પરીક્ષામાં પાસ થાય નહીં. પણ મારે સારા બનવું છે, અથવા મારી પવિત્રતા ઉપર હું ભાર આપું, હું આત્મારથી બનું અંદરથી, તો હું ગુરુની ટેસ્ટમાં પાસ થઈ જાઉં. એટલે આ વિનય માટે ઇન્ટેલિજન્સ કે હાર્ડવર્કિંગની જરૂર નથી, આંતરિક પવિત્રતા અને આત્મારથીપણુંની જરૂરિયાત છે. પછી સાહેબે આખું બહુ સુંદર, એટલું પ્રેક્ટિકલ સમજાવ્યું કે કઈ રીતે વિનય એને અજ્ઞાન દશામાંથી, શિષ્યને અજ્ઞાન દશામાંથી, આત્મજ્ઞાન નહીં પણ, અને કુના થકી, તો કે વિનય થકી. એટલે એમને હેન્ડ એક્શન્સથી બતાવ્યું, બરાબર છે. સપોઝ આ ગુરુની દશા છે, શિષ્ય ક્યાં છે, અહીંયા છે, કારણ કે આત્મજ્ઞાન છે ને અહીંયા, અને આ અજ્ઞાની છે જી. પણ અહીંયા એ શું કરે છે, સાથે એક્શન કરી લો, પાકું થઈ જાય આપણું. હા, શું કરે છે એ, હા એટલે શું, હા એ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી એક્શન કરવાથી નહીં, કે વંદન પણ નહીં, વિનય, વિનય કરે છે. અને આ વિનય કરતા કરતા અંદરમાં અહોભાવ, એનો ભક્તિભાવ વધતા 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 યોગ્યતા આવે છે, પાત્રતા આવે છે, અને શું થાય છે, તો કે આત્મજ્ઞાન પામે છે. પણ આ ચાલુ રહે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. સાહેબે કીધું ને કે અહીંયા કેમ સ્ટોપ થઈ ગયા તમે, એટલે વિનય સ્ટોપ થતો નથી. ઉલટાનું તો સાહેબ અહીંયા એટલું સરસ સમજાવ્યું, એટલું સરસ સમજાવ્યું કે સ્ટાર્ટિંગમાં તો વિનય એટલે શું, ઇનિશિયલ સ્ટેજમાં વિનય એટલે શું, તો કે બાહ્યની અંદર જે છે આપણે વિનયપૂર્વક બોલવું, વંદન કરવું, એ બધું આવે. પણ જ્યારે અંદરથી એને પ્રેમ શ્રદ્ધાને અર્પણતા જાગે છે, અહોભાવ જાગે છે, એમ એમ વિનય વધતો જાય છે. અને કીધું ને ચોથા ગુણસ્તરને કે જ્યારે આત્મજ્ઞાન પામે છે ત્યારે તો એમને એટલો બધો ઉપકાર, કારણ કે હવે અનુભવે છે સદગુરુની કૃપાને અને એમના ઉપકારને, એટલે એનો વિનય એટલો બધો વધી જાય છે, હાયર લેવલનો બની જાય છે, કારણ કે નાઉ હી ઇઝ એક્સપિરિયન્સિંગ દેટ ગ્રેસ. પછી શું થાય છે તો કે આ તો હજી સ્ટોપ થતું જ નથી, વિનય તો શરૂ જ છે, ચાલુ જ છે. એમ કરતા 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 વધતા 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 શું કેવળનાન, અને હા રાઈટ બરોબર, એમને એક્શન બરોબર કહી કે અહીંયા પણ સ્ટોપ થતું નથી. આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, જે અહીંયા વિનય ભાવ હતો, અહીંયા ચોથે પોચે આત્મજ્ઞાન પામ્યા ત્યારે પણ વિનય, અને એમની કૃપાથી અને આ વિનય ગુણના કારણે જેમ જેમ એ આગળ વધતા ગયા, સપોઝ 13th પણ પહોંચી ગયા તો પણ એ વિનય ચૂકતા નથી. બહુ સરસ સમજણ આપી ગુરુદેવે કે 13મા ગુણસ્તરને એટલે જે કેવળ જ્ઞાન પામે ત્યારે વિનય વ્યવહાર રૂપે ન હોય કોઈ વાર, કારણ કે કેમ હવે સર્વજ્ઞ બની ગયા છે, કેવળી બની ગયા છે, એટલે બધા જ વ્યવહારથી પર થઈ ગયા છે. હવે વિનય ઈચ્છતા પણ નથી અને ક્રિયારૂપે કરતા પણ નથી, એટલે એ વ્યવહારથી પર થઈ ગયા, એટલે કોઈ હાથ ન જોડે પણ હૃદયની અંદર તેઓ મારા ઉપકારી છે, એમના થકી મને આ પ્રાપ્ત થયું છે, એ જે વિનયનો ભાવ છે, અહોભાવ છે, એ ક્યારેય ચૂકતા નથી. એના પરથી આપણે શીખવા, અને આ જ વાત સાહેબજીએ કેટલા સુંદર દ્રષ્ટાંતથી સમજાવ્યું, રોડપતિ, કરોડપતિ અને અબજોપતિ. હું રોડપતિ છું, કોઈ કરોડપતિ મને મળે છે અને મને માર્ગદર્શન આપે છે, મારા માર્ગદર્શક બને છે, અને એમની મદદથી હું કરોડપતિ બનું છું. પહેલાં કરોડપતિ, હા દ્રષ્ટાંત રહેમત બેસે ને, હા, અને પછી અબજોપતિ બની જાઉં છું, તો પણ મને એ કરોડપતિ પ્રત્યે, એમના માર્ગદર્શન પ્રત્યે હું એમનો ઉપકાર ક્યારેય ભૂલતો નથી. કેટલું બ્યુટિફુલ સાહેબના દ્રષ્ટાંત, એટલા સચોટ હોય ને કે આમ હૃદય સોસરું ઉતરી જાય, એક્ઝેક્ટલી આમ જ હોય ને, એમ જ થાય આપણને, આમ જ હોય ને, કેવી રીતે ભૂલે, ભલે કરો અબજોપતિ બે, કારણ કે એમના થકી રોડપતિમાંથી કરોડપતિ ને કરોડપતિમાંથી હું અબજોપતિ. બીજું એક દ્રષ્ટાંત આપી દઉં કે છોકરાઓ છે, છોકરો છે, ડૉક્ટર બને છે, બહુ મોટો ડૉક્ટર બની જાય છે, મા બાપને કોઈ વાર ભણેલા પણ ન હોય, પણ છતાં મા બાપનો ઉપકાર, મા બાપ ડૉક્ટર ન બન્યા હોય પણ મા બાપનો ઉપકાર કેટલો લાગે છે ને, કે એ ડૉક્ટર બની ગયા પછી પણ એ ક્યારેય મા બાપનો ઉપકાર ભૂલતો નથી, કારણ કે એમના થકી, એમની મદદથી હું આજે આ જગ્યાએ પહોંચ્યો છું. તો આવી રીતે એના માટે બે દ્રષ્ટાંત સાહેબજીએ આપ્યા, શાસ્ત્રના દ્રષ્ટાંત ગૌતમ સ્વામીજીનું અને મૃગાવતી માસતીજીનું, બરાબર છે. તો ગૌતમ સ્વામીનું શું હતું તો કે જ્યાં પણ જાય અને બોધ આપે, ઉપદેશ આપે, તો જે સાંભળે એટલા બધા ચાર્જ થઈ જાય કે એમને જોઈને દીક્ષા લે. અને પછી જ્યારે ગૌતમ સ્વામી કહે કે હવે હું તમને મારા ભગવાન પાસે લઈ જાઉં છું, મારા ગુરુ પાસે, તો તેઓને અહોભાવ જાગે, શિષ્યોને શું કે અમારા ગુરુ આટલા સુંદર, આટલા ગ્રેટ છે, તો એમના ગુરુ કેવા હશે, અને એ અહોભાવમાં શું પામી જાય, કેવળના. અને તે છતાં ફોલો કોને કરે, ગૌતમ સ્વામીજીને, એમની પાછળ ચાલે, કેવળનાન પામી ગયા છે છતાં એમ નથી કે હવે અમને કેવળનાન થઈ ગયું છે અમે આગળ વયા છે, ના, આ વિનય, હવે સમજાય છે, આ વિનય વ્યવહાર ચૂકતા નથી. અને કેવું બને છે, સમોસરણમાં જતા જ્યારે ગૌતમ સ્વામી સાધુ પરિષદા તરફ જતા છે ને, બધા જે કેવળનાન પામ્યા છે શિષ્ય, એ ક્યાં જાય છે, કેવળી પરિષદા તરફ જાય છે, ત્યારે રોકે છે કે એ રિઝર્વ છે કેવળી માટે, આપણી સાધુ પરિષદા આ બાજુ છે, ત્યારે ભગવાન કહે છે, હે ગોયમ, કેવળીની આશાતના ના કર. આમાં આખું જે પોઈન્ટ એ હતો કે કેવળનાન પામી ગયા છતાં બધા શિષ્યો કોને ફોલો કરે છે, કોને વિનય બતાવે છે, ગૌતમ સ્વામી. એવું બીજું દ્રષ્ટાંત કેવું હતું, મૃગાવતી દેવીનું, મૃગાવતી માસતીજીનું. એ કોણ હતા, સંસાર પક્ષે ચંદનબાળાના માસી હતા, પણ ચંદનબાળા એમના ગુરુણી હતા, કેમ, કારણ કે સૌ પ્રથમ સાધ્વી ચંદનબાળા હતા, એમના પછી દીક્ષા લીધી લેવી છે ને આપણામાં ઓલું આચાર કે જે પછી દીક્ષા લે એ એમના શિષ્ય બને, એમનું વિનય કરે. શું બને છે? સમવસરણમાં ગયા છે અને લેટ થઈ જાય છે, રાત પડી જાય છે, પણ એમને ખ્યાલ નથી આવતો. કેમ? કારણ કે સમવસરણમાં દેવ વિમાન, સૂર્ય અને ચંદ્ર વિમાન હોય છે, એ દેવો હોય છે, એમના પ્રકાશમાં ખ્યાલ નથી આવતો. પણ હકીકતમાં સૂર્યાસ્ત થઈ ગયો હોય છે અને પહોંચે છે તો શું થાય છે? ગુરુ શું કરે છે? ગુરુણી શું કરે છે? ચંદનબા માસદેવજી એમની પડીચોણા કરે છે કે ભાઈ આ આચાર છે આપણા માટે યોગ્ય નથી. હવે ત્યારે આ પકડવાની જરૂર છે. તેઓ દલીલ કરી શકત કે નહીં? મારો વાંક નહોતો, એ તો ત્યાં વિમાન હતા, એટલો પ્રકાશ હતો, તો હું શું કરું? ના, આ વિનય સ્વીકારે છે, મારી ભૂલ છે, અને પશ્ચાતાપ કરે છે. એની અંદર શું પામે છે? પછી શું? કેવળ જ્ઞાન પામી ગયા છતાં પણ રાત્રે સુવાની જે તૈયારી કરે, બધો વિનય સાચવે છે, અને જ્યારે સૂતા હોય છે ત્યારે સર્પ આવે છે અને એ હાથ તરફ આવતો હોય છે, એટલે હાથને ઉચકી, કોનો હાથ? ચંદનબાળા માસે એમના ગુરુણીનો હાથ. તો ગુરુણીને એમ થાય છે કે ભાઈ આટલા અંધકારમાં એમને કેવી રીતે ખબર પડી કે અહીંથી સર્પ જાય છે? એટલે પૂછે છે અને ખબર પડે છે કે એમને કેવળ જ્ઞાન થયું. પશ્ચાતાપ એમને થાય છે કે મેં કેવળ આમનો મારે વિનય કરવો જોઈએ, અને પશ્ચાતાપમાં શું થાય છે? એમને કેવળ જ્ઞાન. પોઈન્ટ શું પકડવાનો છે? કે વિનય. અને એમાં એ જે કીધું ને, ટકોર કરી ત્યારે પણ શું હતું? સ્વીકાર ભાવ હતો, વિનય હતો, કોઈ દલીલ ન કરી પશ્ચાતાપમાં કેવળ જ્ઞાન પામી ગયા. તો આ રીતે આપણે આ જોયું, પરાકાષ્ઠા જે છે એની આપણે અહીં વાત જોઈ. બધા સાથે ગાશું. જે સતગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન.